કદી ન વિસરવા યોગ્ય એવા પરમાર્થ સખા પૂજ્ય સૌભાગભાઈએ કૃપાળુ દેવને જીવના પ્રગટ લક્ષણ અંગે સમજણ આપવા માટે વિનંતી કરી છે. ભગવાને જીવનું સ્વરૂપ એના લક્ષણથી પ્રગટ કરતા એ પત્રમાં તીર્થંકરનું ઓળખાણ આપ્યું. મનુષ્ય દેહની મહત્તા, એનું ગૌરવ અને એની ગરિમા એ બતાવી. આવા મનુષ્ય દેહમાં કલ્યાણ સિદ્ધ ન થયું તેનું કારણ જીવ સમુદાયની જે અનાદિકાળની ભ્રાંતિ અને તેનો વ્યવહારિક અને પરમાર્થિક ભ્રાંતિનો એકત્ર અભિપ્રાય જણાવ્યો. અને તેમાં વિશેષ મહત્વનું અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ. પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષો, તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ, તેનો અત્યંત વિચાર કરી અત્યંત એકાગ્રપણે તન્મયપણે જીવ સ્વરૂપને વિચારી જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી તે આત્મા અને બીજા સર્વે પદાર્થો તે શ્રી તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. પૂર્વે થયા એવા તીર્થંકરોએ ઉપર કહી એવી જે ભ્રાંતિ, તેનો અત્યંત વિચાર કર્યો અત્યંત એકાગ્રપણે તન્મયપણે તે જીવ સ્વરૂપને વિચારી જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી આત્માને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અર્થે દુષ્કર પુરુષાર્થ આરાધ્યો છે. જ્ઞાની પુરુષોએ આ જગતમાં દુષ્કર પુરુષાર્થની આરાધના કરી છે. અસત દર્શનની જે જીવ સમુદાયની ભ્રાંતિ છે તે ભ્રાંતિનો વિચાર કર્યો. તીર્થંકર દેવનું સર્વજ્ઞપણું, તીર્થંકર દેવની સમર્થતા, આ જેટલા આત્માને લગતા અસત દર્શનની ભ્રાંતિના ખ્યાલો કે આત્મા નામનો કોઈ પદાર્થ નથી, આત્મા દેહ સ્થિતિ રૂપ છે, આત્મા અણુ છે, આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે, આત્મા સાકાર છે, આત્મા પ્રકાશરૂપ છે, આત્મા સ્વતંત્ર નથી, આત્મા કરતા નથી, આત્મા કરતા છે ભોગતા નથી, આત્મા કરતા નથી ભોગતા છે, આત્મા કરતા નથી ભોગતા નથી, આત્મા જડ છે, આત્મા કૃત્રિમ છે. આ બધી જ અસત દર્શનરૂપ ભ્રાંતિ એનો શ્રી તીર્થંકર આદિ જ્ઞાની પુરુષે અત્યંત વિચાર કર્યો, અત્યંત એકાગ્રપણે તન્મયપણે જીવ સ્વરૂપને વિચાર્યો અને જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી. જીવને વિચારીને જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી અને ત્યાર પછી જીવનું સ્વરૂપ પ્રકાશ્યું. આપણે પત્ર જે છે છ પદનો, એની શરૂઆત એની અંદર આ વાત વારંવાર મૂકી છે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ, આત્મ સ્વરૂપ શબ્દ નથી મૂક્યો, શુદ્ધ આત્મ સ્વરૂપ મૂક્યો છે. કૃપાળુદેવના બોધવતન વાંચીએ ત્યારે ખૂબ ઉપયોગપૂર્વક વાંચવું પડશે. આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષો તો આપણને તો ખબર જ ન પડે, એમાં આપણને કોઈ ભેદ પણ ન લાગે કે આ વાક્ય અધૂરું છે. કૃપાળુદેવે લખ્યું છે કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. આત્મ સ્વરૂપ સમજવું એ એક વાત છે, એને એકાંગી રૂપે સમજવું એ બીજી વાત છે, એનું એકાંતી સ્વરૂપ પકડવું એ ત્રીજી વાત છે, અને એમાં ભ્રાંતિ રૂપ થવું એ ચોથી વાત છે. અને એટલા જ માટે આત્માને વિશે આવી અનેક પ્રકારની ભ્રાંતિ એનો શ્રી તીર્થંકર આદિ જ્ઞાની પુરુષોએ અત્યંત વિચાર કર્યો, અત્યંત એકાગ્રપણે તેમાં તન્મયપણે જીવ સ્વરૂપને વિચાર કરીને જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે અને તે આત્માને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આ તીર્થંકરની ઓળખ, જે તીર્થંકર સ્થાપિત શાસનમાં જે વિતરાગ દર્શનના આપણે અનુયાયીએ છીએ, એ આપણા પૂર્વજો એ તીર્થંકરે કેવો દુષ્કર પુરુષાર્થ કર્યો છે અને સેના માટે આ તમામ પ્રકારની ભ્રાંતિ રહિતપણે શુદ્ધ આત્મદર્શન શું છે, જીવનું જે સ્વરૂપ છે તેવું જેમ છે તેમ યથાતથ્ય એક પણ પદનો લોપ નહીં, સર્વાંગે સપ્રમાણ, આટલું ન્યાયયુક્ત વાત આત્મદર્શન વિશેની કૃપાળુદેવના વચનામૃત સિવાય મળતી નથી. બધા જ જ્ઞાનીઓ પ્રત્યે આપણને આદર છે. આસમાન કે સબ સિતારે હમારે લીએ પૂજ્ય હૈ, પણ જે પ્રકાશ સૂર્ય આપી શકે છે સિતારાઓ નથી આપી શકતા. અને એટલા જ માટે પરમ કૃપાળુ દેવના ગુણગાન ગાવામાં ક્યારેક અતિશય ભાવ આવે તો પણ તેનું સકારણ છે કે આત્મ સ્વરૂપનું આવું શુદ્ધ સ્વરૂપની વાત અન્યત્ર નથી, ક્યાંય ને ક્યાંય એકાંત છે. એક પદને જાણે છે, બીજા પદને સમજતા જ નથી. એકાંત પકડાઈ ગયો છે, અયથાર્થપણું પકડાઈ ગયું છે અને પકડ અને મમતમાંથી કોઈ છૂટવા કે પુનર્વિચારણા કરવા, જ્ઞાનીનો બોધ હાથમાં લઈએ, જ્ઞાની પ્રત્યે ભક્તિ બતાવે, હા બરોબર છે, શ્રીમદ રાજચંદ્રજી પણ જ્ઞાની હતા તો એમણે આ કહ્યું છે, સ્વીકારવામાં શું વાંધો છે, શું વાંધો છે. મમત, પકડ, અસત દર્શનને વિશે સત દર્શનની ભ્રાંતિ છૂટે નહીં હો, બહુ તકલીફ છે. કેટલીક કેટલીક ભૂલ જીવનની અંદર સુધારી શકાય છે, વ્યવહારની ભૂલ સુધરી જાય. કોઈ ડાયો માણસ મળે તો વ્યવહારની ભૂલ સુધરી જાય, કોઈ વધારે વિગતથી સમજાવે તો વ્યવહારની ભૂલની અંદર માણસ પુનર્વિચાર કરે.
પરમાર્થની ભૂલની પકડ તો સાક્ષાત તીર્થંકર આવીને ઉભા રહીએ તો ન છોડે. પણ ભાઈ એણે કીધું છે બધું માર્ગ, હવે પોતે હાજર થયા અને એમણે કીધું કે અમે આ કીધું છે, તો કે ના તમે આ નથી કીધું, તમે આ જ કીધું હતું. એમ કે તું વાંચે છે જે મારા નામથી, હવે હું સાક્ષાત હાજર થઈને તને કહું છું કે તું જે મારા નામથી સમજો છે ખોટું છે, હું તને રૂબરૂ કહું છું. પણ પરમાર્થ માર્ગની ભ્રાંતિમાં પડેલા જીવો, અસત દર્શનને પકડી રાખેલા મતાર્થી જીવો આત્માર્થને પામી શકતા નથી, બહુ મુશ્કેલ છે. સંસારમાં પરમાર્થ માર્ગની ભ્રાંતિને સુધારવી કઠિન કામ છે. અને એટલા જ માટે આવા સર્વજ્ઞ નિર્વિકલ્પ કેવળ જ્ઞાની પરમાત્મા અને એની સમીપમાં અનંતા કેવડીઓ થવા છતાં તે કાળમાં અનંત જીવો સ્વરૂપને પામ્યા નહીં, મોક્ષ માર્ગને પામ્યા નહીં, તેનું કારણ શું? આ રખડપટ્ટી શું કામ? આ પાંચમા આરામાં જીવો આવ્યા જ કેમ? શું કામ આવે? એ તો ભગવાનની સાથે કેમ કલ્યાણને વર્યા નહીં? કારણ કે પરમાર્થની ભ્રાંતિ નહીં સુધરે, બાકી બધું સુધરશે. એટલે કે છે કે આ ભગવાને તે આત્મા અને બીજા સર્વ પદાર્થ, તે આત્મા એકલો એક જુદો પાડ્યો છે, એક બાજુ અનંત પદાર્થો છે અને બીજી બાજુ લીધા. તીર્થંકર આદિ જ્ઞાની પુરુષોએ તે આત્મા, જે આત્મા છે તે બીજી કોઈ વાત નહીં, કલ્પનાનો વિષય નથી, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકર આદિએ, તે તીર્થંકર જેનું અમે ઓળખાણ આપ્યું, જેને અમે ચાર નમસ્કાર કયા, જે તીર્થંકરને એના માર્ગબોધને એના ઉદ્દેશ વચનને અને તેના તીર્થંકરના બોધને અમે નમસ્કાર કર્યા છે, તે તીર્થંકરે સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. અત્યંત દુષ્કર પુરુષાર્થ. હવે કેવો પુરુષાર્થ, કેવો પુરુષાર્થ આરાધ્યો છે તીર્થંકરે, એ આ તીર્થંકરની સમીપ રહેલો આ સત્પુરુષ આપણને કહે છે કે આ તીર્થંકરોએ કેવો દુર્ધર પુરુષાર્થ, કેવો દુષ્કર પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર જોયો છે. શું કર્યું એને? આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તીર્થંકરોએ આત્માને જોયો. દેહ અને આત્મા એક જ ક્ષેત્રમાં એક જ પ્રદેશ અવગાહથી રહેલા છે. શરીર પ્રમાણ એવા ચૈતન્યના અસંખ્ય પ્રદેશ પરમાણુઓ પ્રદેશે પ્રદેશે એક ક્ષેત્રાવાગાઈપણે રહેલા. આમાંથી આ જે કંઈ જ્યાં સુધી દેહને જળનો સંયોગ છે ત્યાં એ જળ આહાર વર્ગણાના ગ્રહણ કરવાથી જ એનું વૃદ્ધિ અને એની શક્તિ વગેરે દેખાય છે એવો દેહ. એમાં કે છે એક પણ આહાર, એક પણ અણુના આહાર પરિણામથી, જેવે કેટલા અણુનો આહાર પરિણામ કર્યો, માતાના ગર્ભમાં આવે ત્યારથી માંડી અને જીવનના અંત સુધી શ્વાસોશ્વાસની અંદર એને આહાર પરિણામથી આ દેહની પોષણા કરી છે, એને પોષણ આપ્યું છે, એનું વર્ધન કર્યું છે, એનું સંવર્ધન કર્યું છે. એક એક અણુ પરમાણુનો વિચાર હવે આ તીર્થંકર પરમાત્મા કરે છે કે આ જીવ દેહધારી છે, તે દેહની સાથે સંયોગમાં છે, તો એક એક આહાર અણુ અણુનો આહાર પકડે છે. આપણે તો સ્કંદ પકડીએ છીએ કે મેં આજે લાડવો ખાધો, રોટલો ખાધો, શાક ખાધું, રોટલી ખાધી, ભાખરી ખાધી, આ તો બધા સ્કંદ છે. અહીંયા કે છે એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ આત્માને ભિન્ન કરતા ગયા. એક પણ પદાર્થ લીધો એને આત્મા સાથે કંઈ સંબંધ, એનાથી આત્માની શક્તિમાં કંઈ વધારો, એનાથી આત્માની શક્તિમાં કંઈ ઘટાડો, ભિન્ન કરે છે. એક એક અણુનું ગ્રહણ કરવું, આહાર પરિણામના એક એક અણુ અને આત્માની શક્તિ, આત્માના ગુણો, આત્માના લક્ષણ એને પકડી પકડીને જીવે છે કે આ બે એક છે ક્યાંય. જગતની અંદર એક પણ પરમાણુ ગ્રહણ કરવાથી આ આત્માની અંદર કોઈ વૃદ્ધિ અથવા હાનિ થાય છે? કેટલા મણ આહાર ગ્રહણ કર્યો હશે 50-60-70 વર્ષમાં? એના પરમાણુઓની સંખ્યા કેટલી હશે? એ પરમાણુઓ, આહારના પરમાણુઓને આ આત્મા સાથે કોઈએ આ આત્માને પુષ્ટ કર્યો છે? કેટલા વિટામિન્સ લીધા, કેટલી બદામ ખાધી, કેટલા કિલો ખાધી? બુદ્ધિ વધે એમને આત્મા બદામ ખાવાથી. ભ્રાંતિ સિવાય કંઈ છે? અજ્ઞાન સિવાય કંઈ છે? અને છતાં કેટલું અજ્ઞાન પોષાય છે. આ ચૈતન્યને એક પણ અણુ પરમાણુના આહાર પરમાણુ સાથે કોઈ સંબંધ છે? તીર્થંકરે એને અનન્ય ભિન્ન કર્યો છે કે કોઈ હિસાબે એક પણ અણુ આહાર પરિણામને આ ચૈતન્યના સ્વરૂપ સાથે કે એમાં કંઈ હાનિ વૃદ્ધિ થાય એવું ક્યાંય જણાતું નથી. અને આપણે માનીએ છીએ કે જરા પાવરું ઘી લે, પેટમાં જાય તો જરા ગણ કરશે. કેને ગણ કરશે? બુદ્ધિ એ ચૈતન્યનું સ્વરૂપ છે, જળ નથી. જૈન દર્શનમાં બુદ્ધિ જળ નથી. પરમ કૃપાળુ દેવે એ વાત સ્પષ્ટ આત્મસિદ્ધિમાં કરી છે. પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં સ્થૂળ દેહમતિ અલ્પ, દેહ હોય જો આત્મા ઘટેન આમ વિકલ. પરમ બુદ્ધિ, અત્યંત કુશાગ્ર બુદ્ધિ, સર્વજ્ઞપણું જેને પ્રાપ્ત થયું છે એવી બુદ્ધિ જે પ્રજ્ઞામાં પરિવર્તિત થઈ છે, એવા ધુરંધર ગીતાર્થ મુનિવરોને આચાર્યો મહાબુદ્ધિવાન. આવી પરમ બુદ્ધિ સેમાં? તો કે કૃષ દેહમાં. 40 રતલનું વજન ભગવાનનું, 20 કિલોથી ઓછું. 20 કિલો તો આપણે બજારમાંથી મુંબઈ ગયા હોય તો બધી ભુલેશ્વરની ખરીદી કરીને પાછા આવી, એનાથી શરીર ઓછું. અને બુદ્ધિ કેટલી, કેટલી કુશાગ્ર, કારણ કે બુદ્ધિ ચૈતન્યનો અંશ છે, જળનો નહીં. અને સ્થૂળ દેહ મતિ અલ્પ, બળદિયા જેવો હોય, 5 ફૂટ 10 ઇંચ હાઈટ, 40-42 ની છાતી, 120 કિલોનું વજન. બુદ્ધિ કેટલી? તો કે હાવ બળદિયા જેવો છે, દેખાય છે રુસ્તમ જેવો, તોસ્તાન, પણ બોલાય એવો ખબર પડશે, ન બોલે ત્યાં સુધી જ રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, પણ બોલાવવા જેવો નથી. નહી તો હમણાં બોતળું બારશે, કારણ કે બુદ્ધિને દેહ પ્રમાણ સાથે, શરીર પ્રમાણ સાથે, શરીરના વજન સાથે, શરીરની ઊંચાઈ સાથે, મસલ સાથે કાંઈ સંબંધ નથી. આટલું જાણતા હોવા છતાં બંને જુદા છે. અને દેહનું પુષ્ટપણું આહાર વર્ગણાના પુદગળ પરમાણુથી થાય, આત્માનું ન થાય, આત્માનું ન થાય. અને છતાંય ભ્રાંતિ કેવી, કે છોકરો ભણે છે, પરીક્ષા આવી છે, જરા બદામવાળું દૂધ આપજો. આ કોણ કીએ? આ જૈન દર્શનની અંદર માનનાર હું ને તમે બધા, આ શ્રાવકો શ્રાવિકાઓ મુમુક્ષુ બેઠા છે ને, કે બાળકની બુદ્ધિને બદામ સાથે કોઈ સંબંધ ખરો? ચૈતન્ય છે કે જળ છે એની બુદ્ધિ? જો બુદ્ધિ જળ હોય તો કાલ સવારે બુદ્ધિ શરીરમાંથી વહી જશે એવી સ્થિતિ થાય, જેમ શરીરનું કોઈ અંગ ખોટું પડી જાય, જેમ આંખની દ્રષ્ટિ વહી જાય, જળ છે, કાનની શ્રવણ શક્તિ વહી જાય, જળ છે, દાંત વયા જાય, જળ છે, બુદ્ધિ ન જાય. એને આહાર અણુ પરમાણુના સાથે, એનું ગ્રહણ ત્યાગ સાથે કોઈ સંબંધ નથી. અને આવા પ્રખર પ્રજ્ઞાવાન મુનિવરો અને સર્વજ્ઞ ભગવાનો એ બધા રોજ બદામનો હલવો ખાતા હશે, એને વોરાવા નવરા હશે બધા. પણ મિથ્યા ભ્રાંતિ ને અજ્ઞાન બુદ્ધિને પણ હજી શરીર પરના આ દેહાધ્યાસ અન્ય દર્શનમાં પણ હજી બુદ્ધિને જડ માની છે. જૈન દર્શનમાં કૃપાળુદેવે આ એક ગાથા મૂકી અને અનન્ય રીતે ભિન્ન કરીને જે રીતે તીર્થંકરે ભિન્ન કરી બતાવ્યો છે એ વાત આત્મસિદ્ધિની એક ગાથામાં મૂકી દીધી કે આ ચેતન પરિણામ જે છે એનું પ્રગટ લક્ષણ આ બુદ્ધિ છે, જે વિચાર કરવાની જેનામાં શક્તિ છે, એ જે પ્રજ્ઞા છે એ ગુણ એને એક અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી અનન્ય ભિન્ન કર્યો. જેમ લેબોરેટરીની અંદર એક વસ્તુ દીધા પછી બ્લડના બધા સેલ્સ જીવે, વળી પાછી બીજી દવા આપે ને પાછું એનું પરિણામ જીવે, ત્રીજી આપે ને જીવે, અનન્ય ભિન્ન કરે કે આ દવાનું કેટલું એક્શન થયું, કેટલું રિએક્શન થયું, કેટલી એની અંદર ઇફેક્ટ કેટલી થઈ, અનન્ય ભિન્ન કરે આનાથી આ શું થયું, આનાથી શું ન થયું. અમુક વસ્તુ હોય તો કે આ વસ્તુ તમે એમ કરો જમી લ્યો પછી આવજો, દોઢ કલાકે અમારો ટેસ્ટ કરવો છે કે જયમાની શું અસર થાય છે, આ જરા પેંડો ખાઈને આવજો, થોડી ખાંડ ખાઈને આવજો, અમારે જોવા છે. એક એક પરમાણુ જે સાકરના છે એનાથી આ પરિણામને અનન્ય ભિન્ન કરવા છે કે શરીરમાં શું વિકાર છે, શું વિકૃતિ છે એ જોવી છે. નહીના કોઠે આવજો, સાવ ખાતા નહીને આવજો, દૂધ પીને આવજો, માત્ર પાણી પીને આવો, તમારો ટેસ્ટ લેવો છે, અને ત્રણ ચાર ગ્લાસ પાણી પીઓ, ડેરિયમ મિલ્ક પીઓ, અનન્ય ભિન્ન કરવા છે. આ સર્વજ્ઞ પરમાત્માએ પોતાના પ્રજ્ઞાની લેબોરેટરીની અંદર આ દેહ અને આત્મા એક મેક થઈ ગયા છે, જે એક ક્ષેત્રની અંદર જે અવગાહી રહ્યા છે. શરીર વ્યાપક આત્માના પ્રદેશો પડ્યા છે, એને અનન્ય રીતે ભિન્ન કર્યો. સેનાથી? આ દેહને માટે થઈને જે આહાર વર્ગણાના પરમાણુઓનું ગ્રહણ કરવામાં આવે છે તે પરમાણુને, અને એમાંથી એને જોયું કે શરીર સેનાથી જીવે છે, તો આહારના અણુ પરમાણુઓ જે છે એનો આહાર પરિણામથી શરીર જીવે છે. આત્મા સેનાથી જીવે છે? અંદર રહેલો ચૈતન્ય. જોઈ બદામથી જીવતો નથી, જોઈ ઘીથી જીવતો નથી, જોઈ રોટલીથી જીવતો નથી, જોઈ જેને કહીએ કે કોઈ પણ પ્રકારના દૂધથી જીવતો નથી, વગેરે વગેરે જે અનેક વિકલ્પ આવે તે. તો સેનાથી? તો કે છે કે એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે, આ દેહને વિશે કે જેનું બંધારણ, જેનો જન્મ, જેની ઉત્પત્તિ, જેનું સંવર્ધન, જેનું શક્તિપણું, આ બધું આહાર પરમાણુ સાથે સંલગ્ન છે એ દેખાઈ આવ્યો અને ચૈતન્યને ભિન્ન કર્યો લેબોરેટરીમાં, તો આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા એક પણ અણુ પરમાણુ એ આત્મા ગ્રહણ કરતો નથી. આત્માના અસંખ્યાત પ્રદેશો છે, તે અસંખ્યાત પ્રદેશમાંનો એક પણ પ્રદેશ આહાર વર્ગણાના જે પુદ્ગલ પરમાણુ આ દેહ ગ્રહણ કરે છે એમાંનું એક પણ પરમાણુ આ આત્મા ગ્રહણ કરતો નથી. તેના પરિણામથી આત્મા ભિન્ન છે, અણાહારી છે. એટલે કયો? અણાહારી છે. શરીરના સંયોગે ખોરાક ખવાતો હોવા છતાં, આહારના પરમાણુઓનું ગ્રહણ થતું હોવા છતાં, આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે ભગવાને. જોયો કે અંદર આત્મા છે એ તો સ્વરૂપથી જીવનાર છે, એ પદાર્થ જીવનાર નથી, આહારથી જીવનાર નથી, સ્વરૂપથી જીવનાર. બેયને જોયા, અનન્ય ભિન્ન કરીને જોયા, એકને અણુ પરિણામનું પ્રવર્તન જોયું અને બીજાને એના સ્વરૂપથી જીવનાર જોયો છે. તે જોનાર આ તીર્થંકરની મહત્તા જુઓ, કેવું સંપૂર્ણ દર્શન છે. કૃપાળુદેવે કહ્યું જૈન જેવું એક કે પૂર્ણ દર્શન નથી, એ અભિમાનપણાથી નહીં પણ અનુભવના આધાર ઉપર કીધું. જૈન જેવું બીજું એક કે પવિત્ર દર્શન નથી, કોઈ જોડ નથી, અનપેરેલલ, અનમેચ, આની સાથે મૂકી શકાય એવી કંઈ જોડ નથી. એવી અદભુત દાર્શનિક કારણ પુરુષાર્થથી પ્રાપ્ત કર્યું છે. માત્ર શબ્દોના વર્ણનથી મારો ધર્મ મોટો, મારો ધર્મ મોટો એ તો મતાર્થીઓની વાણી છે, આ તો જ્ઞાનીઓની વાણી છે. જ્ઞાનીની વાણી અનુભૂતિનો રણકાર છે. એને દેહમાંથી આત્મા સ્પષ્ટ ભિન્ન દેખાય, અનંત પુદગળ પરમાણુની વચ્ચે એને સ્પષ્ટ આત્મા દેખાય, અરૂપી આત્મા દેખાય, અદ્રશ્ય આત્મા દેખાય, અમૂર્ત આત્મા દેખાય. તે જોનાર એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે. એને જોયો અને તરત જ અનુભવ કર્યો કે આ જોનાર તે હું, આ શરીરના એક એક અણુ પરમાણુથી અનન્ય રીતે ભિન્ન એવો સ્વરૂપથી જીવનાર એવો હું, શરીરમાં હોવા છતાં શરીરથી અનન્ય રીતે ભિન્ન છું. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન, એટલે પત્રમાં કહ્યું કે ભાઈ દેહમાં રહેલો દેહથી ભિન્ન છે, દેહમાં રહેલો તે વિચાર કરનાર દેહથી ભિન્ન છે, તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. મને કડતર થઈ છે ને માથું દુખે છે, બેસાતું નથી, આ સ્વાધ્યાય ભક્તિમાં બે કલાક આકરા પડે છે, આ પલોઠી વાળીને બેસવું પડે છે, આ બધું ભૂલ બહુ કર્યું. અંદર બેઠેલો સુખી છે કે દુઃખી એનો વિચાર કર, આનો છોડ. ભાંગવું હશે તો ભાંગી જશે, જે થવું હશે થશે, આ કઈ રાખ્યું રહેવાનું નથી. આવું સ્પષ્ટ જોયું જેને, બે અસ્તિત્વ જોઈ લીધા, પોતાના એક દેહધારી રૂપની અંદર બે અસ્તિત્વ જેને સ્પષ્ટપણે જોયા, અને એવો પોતે જ જોનાર શુદ્ધાત્મા છે. જેવો વિચાર કર્યો તો કે હું વિચાર કરનાર, આ તો મારું ચૈતન્ય સ્વરૂપ, હું તો આ બધાથી ભિન્ન છું, આ એક એક પરમાણુના પરિણામથી હું ભિન્ન છું. તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, હું જ પોતે મારો જુદો છું, ભિન્ન છું એવું કહેવું એને ઘટતું નથી. કોને કીએ? તથાપિ વાણી ધર્મે એમ કહ્યું છે, એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ, તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે. હવે ભગવાન કરુણા કરીને કહે છે કે એવો પોતે જ શુદ્ધાત્મા છે, એવો એમણે કહી શકાય ને છતાં વાણી ધર્મે કહ્યું કે હું પોતે જ આત્મા છું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો અખંડ આત્મ સ્વરૂપ આત્મા છું, ચૈતન્ય ઘન આત્મા છું. કહેનાર એ પણ પોતે હું આત્મા છું એમ આત્મભાવના કરતા કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. મંત્ર છે ને, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. આત્મભાવના શું? એમ આત્મભાવના, આત્મભાવના એ કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી સદા ઉપયોગી એવો અખંડ આત્મા છું એમ આત્મભાવના ભાવતા ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય, અને ક્રમે કરીને તે જીવ સ્વસ્વરૂપને પામે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. રાડા રાડી કરવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય? ઉપયોગ ન હોય અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય? એટલા માટે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ આત્મભાવના કીધી, સારું થયું શબ્દ નથી કીધા. આત્મભાવના ભાવતા પાછી ભાવવાની છે, એ ભાવના ભાવવાની છે. હજાર વાર બોલો એટલે થાય, બે વાગ્યા સુધી બોલીએ એટલે થાય, ખબર અવાર સુધી બોલીએ એટલે થાય, ભાવના ભાઈવા વિના. અને જેને કેવળ જ્ઞાન થયું કેટલા જોરથી બોલતો હશે? જેને જે સમયે કેવળ જ્ઞાન થયું હશે, જીવ લહે કેવળ જ્ઞાન રે, કેવળ જ્ઞાનને લેનાર જીવ એ કેટલો જોરથી બોલતો હશે? ના, એ બહુ ઉત્કૃષ્ટપણે ભાવના ભાવતો હતો, જ્યાં વાણી મૌનપણાને ભજી. અને જેણે જેણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેને જેણે કેવળ જ્ઞાન લીધું છે, તે સંપૂર્ણપણે મૌન થયા છે ત્યારે કેવળ જ્ઞાનને એને લીધું છે. સ્વરૂપને જે સમજ્યા તે સમાયા, ભાવના જેણે ભાવી તે મૌન થયા. સમજ્યાનું લક્ષણ જ સમાવું તે છે, સમાઈ જવું. સમજ્યા તે સમાયા, ખૂબ ભાવના કરવાની છે, અને ભાવના કરવાની છે તો આત્મ ભાવના કરવી છે, એટલે એને અનન્ય ભિન્ન કરવાનો છે, હું દેહાદી સ્વરૂપ નથી, આવી ભાવના કરવાની. આત્મ ભાવના કેવળ જ્ઞાન જેનાથી લેવાનું છે. મંત્ર આપ્યો છે ભગવાને, ઇટ્સ નોટ એ સ્લોગન, એ કોઈ સૂત્ર નથી ધાંધલ ધમાલનો કે જેમ ફાવે તેમ બોયલા જ કરીએ, રાડો પાડ્યા કરીએ. અને ભાવશૂન્ય, ભાવશૂન્યપણાથી ગમે તેટલું વાણીનો ઉચ્ચાર કરવામાં આવે, પરિણામ નહીં આવે. અને પરિણામમાં ભગવાને કેવળ જ્ઞાન મૂક્યું છે, જેના પરિણામમાં એ ભાવના કેવી ઉત્કૃષ્ટપણે પોતાના આત્મા સાથે તદ્દન તલ્લીનપણે તન્મયપણે, જેમ તીર્થંકર એકાગ્રપણે તન્મયપણે એને જીવ સ્વરૂપનો વિચાર કર્યો, એમ કહ્યું કે હે મુનિ, તમે આત્માનો આ વિચાર કરો, અનન્ય ભિન્ન કરો એને. કારણ કે આત્માને અનન્ય ભિન્ન કરવા માટે જગતના પદાર્થોથી ભિન્ન કરવાની જરૂર નથી, કેમ કે આત્મા સર્વવ્યાપક નથી. તો ક્યાં ભિન્ન કરવો છે? જ્યાં ભેળો થઈ ગયો છે ત્યાં જ ભિન્ન કરવો છે. ક્યાં ભેળો થઈ ગયો છે? તો આ દેહના અંગ ઉપાંગની સાથે આ